શ્રી સમયસાર શ્લોક 277 અને 278 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 28.
પોતે પોતાને જણાયો આ માણસ છે એને તરસ લાગે તો પાણી વિના કેમ ચાલે, એમ બધી ચીજ વિના એને ચાલતું, જેની જેની જરૂરિયાત દેખાય છે તેના વિના ચાલે નહીં, અને તે ન મળે ત્યાં સુધી એના પરિણામ ત્યાંથી બંધ થતા આવી ગરબડ છે. કે છે કે તેથી સ્વરૂપમાં અંતર પડ્યું, એ તો તારા સ્વરૂપને નહીં અનુભવવામાં એ અંતર પડ્યું છે, આપણો ઉભો થયો છે. હું તારા સ્વરૂપે હોવા છતાં તું તને જેમ છે તેમ અનુભવતો નથી, એમાં અંતરાય છે. અંતર પડ્યું છે એટલે એમાં અંતરાય છે. શેનો અંતરાય છે? કે આ પરની સાથે એક જ બુદ્ધિ કર્યો તેનો અંતરાય છે, બીજું કોઈ કારણ છે? રૂપમાં અંતર પડતા જેનાથી રાગ દ્વેષનું ગ્રહણ થયું, જ્યાં પોતાનું પોતે વિતરાગ સ્વરૂપ છે, પરિપૂર્ણ વિતરાગતાની મૂર્તિ છે આત્મા, પૂર્ણ વિતરાગ સ્વરૂપ અત્યારે જ, એમાં આપરો પડતા રાગ દ્વેષની ઉત્પત્તિ થઈ, રાગ દ્વેષનું ગ્રહણ થયું એટલે રાગ દ્વેષની ઉત્પત્તિ છે. પોતે વિતરાગ સ્વરૂપે છતાં એ સ્વરૂપના અનુભવના આંતરામાં રાગ દ્વેષની ઉત્પત્તિ થઈ, રાગ અને દ્વેષનું ઉત્પન્ન થવું એ સ્વરૂપના અનુભવનો અંતરાય છે, બીજો કાંઈ અંતરાય માટે. અને રાગ દ્વેષનું ગ્રહણ થતા રાગ દ્વેષ હું, રાગ દ્વેષ વાળો તે હું, અમે કઈ હજી વિતરાગ થયા, ભૂમિકા અનુસાર નો અમને રાગ આવે છે એટલે વાંધો નથી. તારી ભૂમિકાની તને ખબર નથી, નામ માત્ર ભૂમિ તે તારી ભૂમિ છે, રાગ કરવાની ભૂમિ એ કોઈ તારી ભૂમિ છે નહીં. એ જ રાગ દ્વેષનું ગ્રહણ થતા એટલે રાગ દ્વેષ રૂપ હું એમ જ્યાં છું ત્યાં એને ક્રિયાના કારકો ઉત્પન્ન થયા. રાગ કરે ગ્રહણ, રાગને ગ્રહણ કરે પોતા રૂપણે, અને કરતાપણું ક્રિયાનું કરતાપણું ન આવે એમ બને, છ પ્રકારે ક્રિયાનો કારક થાય, રાગની ક્રિયાનો અને પરદ્રવ્યની ક્રિયાનો. પરિપૂર્ણ વિતરાગ સ્વરૂપ છું અત્યારે એમ નહીં માનતા હું અત્યારે રાગી છું, તો રાગી છું મારે રાગ કરવો જોઈએ, આવો રાગ કર્યા વિના ચાલે નહીં એમ છે કે નહીં? એને નહીં હોવા છતાં માયનો છે, તો પણ આ રાગ થાય છે ને રાગી નથી. ઠીક, આ તો ભગવાન એમ પૂછે છે કે અમે તને વિતરાગી જોઈએ છીએ, તું વિતરાગી નથી એમ પૂછે છે. તારું તારી શુદ્ધ સત્તા વિતરાગ સ્વરૂપ છે એને અમે જોઈએ છીએ, તને નથી લાગતું કે તું વિતરાગી છો એમ પૂછે છે. રાગની આદેશમાં તને દેખાતું છે તો ભાઈ, એક સમયની પર્યાયમાં રાગાંશ છે અને એક સમય અને તે સમયમાં પરિપૂર્ણ વિતરાગ મૂર્તિ આત્મા છે, બે એક જ સમયમાં છે. જેના ઉપર દ્રષ્ટિ છે એનો સ્વીકાર છે, રાગનો સ્વીકાર છે રાગની દ્રષ્ટિવાનને, કૃષ્ણ રાગી છે, રાગી નથી, રાગ થાય છે ને રાગી નથી, પણ એ કાળા વિકરાગ સ્વરૂપ છો એનું શું એ શું કે છે? ભલે આત્મા સ્વરૂપ વિકરાગ હોય પણ આ રાગ થાય છે એનું શું? ભગવાન એમ કે છે કે ભલે તને પર્યાયમાં રાગ દેખાય પણ આ પરિપૂર્ણ વિદ્રાગ સ્વરૂપ છો એનું શું? એ તો ત્રિકાળી છે ને રાગ તો એક સમય નો વર્તી એક કાળી છે ને આ ત્રિકાળી છે, આ વર્તમાન કાળી છે ખાલી, તો એનું શું? હજી બીજા સમય તો રહેવાનો નથી તો એનું શું? એ પ્રશ્ન ઉપાડ્યો છે. બોલો ત્રણે કાળ અડીખમ ઉભો છે એનું શું? એ વાત જ લીધી, આનું નામ ઊંધાય છે, બીજું કઈ છે? એ રાગ દ્વેષ નું ગ્રહણ થતા ક્રિયાના કાળ ઉત્પન્ન થયા. દિલ્હી માં ચર્ચા થયેલી જ્ઞાનસિંહજી ની પરમાત્મા ઉભા છે અને દોષ પર્યાય ઉત્પન્ન થઈને ઉભો થયો. હવે જો તમારે દોષ ની સામે જોવું હોય ને પરમાત્મા ની સામે ન જોવું હોય તો સજ્જનતા રહેશે, કોની સામે જોવું? આદર કરવો છે પરમાત્મા નો કે આ દોષ ની સામે? બે છે કે નહી? એ સજ્જનતા નથી એમ કીધું એમ છે. કેવું કે છે આપણે સજ્જન નથી? સજ્જન નો અહંકાર હોય કે અમે સજ્જન બહુ સજ્જન છીએ એને એમ કહે કે આમાં સજ્જનતા રહેતી નથી, પછી આગળના ગુણની તો વાત રહેતી. અને કારકું ઉત્પન્ન થતા જેનાથી અનુભૂતિ ક્રિયાના સમસ્ત ફળને ભોગવતી થકી ખીન થઈ ખેદ પામી એ રાગ દ્વેષના ફળને દુઃખી થઈ થઈને ભોગવે છે. કારકો કરતા થઈને પુણ્યનો કરતા, પાપનો કરતા, દોષનો કરતા અને પરદ્રવ્યના પરિણામનો કરતા. મેં દયા કરી, મેં દાન લીધું, એ વગેરે કારકો એની ક્રિયાના સમસ્ત ફળને ભોગવતી થકી ખેદખીન થઈ ખેદ ઘણો દુઃખ ઉત્પન્ન થાય છે, અનંત દુઃખ ઉત્પન્ન થાય છે. તે જ્ઞાન એવું જે જ્ઞાન હવે વિજ્ઞાન ઘનના ઓઘમાં મગ્ન થયું. ઓઘ એટલે સમૂહ, મોટો પ્રવાહ હોય એને ઓઘ કહેવામાં આવે છે. તે જ્ઞાન પલટીને જ્ઞાન થયું એટલે વિજ્ઞાન ઘન સ્વરૂપ છું, અનંત વિજ્ઞાન ઘન સ્વરૂપ છું એમાં એ પરિણામ મગ્ન થયું. અનુભૂતિ અનુભૂતિ વિજ્ઞાન ઘનમાં ગઈ, રાગ દ્વેષ ની અનુભૂતિ મટીને વિજ્ઞાન ઘનમાં ગઈ. અર્થાત જ્ઞાન રૂપે પરિણમ્યું, જ્ઞાન છે તે અજ્ઞાન રૂપ, અજ્ઞાન રૂપે જ્ઞાન રૂપે પરિણમ્યું. તેથી હવે તે બધું ખરેખર કાંઈ નથી. જેટલું કાંઈ અજ્ઞાન પણ એ માન્યું હતું એ કાંઈ ખરેખર છે એ માત્ર જીવની કલ્પના હતી. કલ્પના થાય છે ને, હું સમાજમાં આવો દેખાવ, મારું આવું સ્થાન દેખાય છે ને, એક માનની કલ્પના. ખરેખર કઈ જ નથી, માળાના બાટકા જેવી વાત છે, એ કઈ ખરેખર વસ્તુ છે એવું કોઈ ચીજ નથી. કેમ કે બીજાનું પરિણામ પણ એક સમયમાં ગીલી થઈ જાય છે, તને કલ્પના થાય છે કે તું આવો, હું આવો, તું એવો છો તો હું તો ખરેખર વિજ્ઞાન ઘન સ્વરૂપે છો, અથવા તારી મહાનતા જોવામાં આવે તો તું અતિ અતિ મહાન તત્વ છો, એના બદલે તું કલ્પના એમ કરે છે કે મને જરાક આમ ગણે ને, તો બહુ સારું. સમાજ કોઈ વ્યક્તિ છે ખરેખર કઈ નથી, એમાં કઈ નથી એમ કે છે, શૂન્ય છે, કલ્પના માત્ર છે, એ કોઈ વસ્તુ છે. જવાબદારી લઈને કોને શું ઉકાળ્યું હોય ત્યાર સુધી, કયો કોઈએ કઈ કર્યું છે વાતમાં માલ, જવાબદારી લઈને કોઈએ કઈ કર્યું હોય એ વસ્તુના સ્વરૂપમાં નથી. આમ છે, બીક લાગે છે ભાઈ, જવાબદારી લેનારા તો જવાબદારી મૂકવા માંગતા નથી, એમાં તારે કઈ બીક રાખવાની જરૂર નથી. એને જવાબદારી ધરાહાર ઉપાડી છે, એ તો જવાબદારી મૂકવા માંગતા નથી. તારે બીક છે નહીં, ગામું કહેશું તો કોઈ જવાબદારી નહીં લે. ભગવાન નો ઉપદેશ પણ બધાએ તો માન્યો નથી, માન્યો છે બધાએ, તો આ જગત હોય અનંતકાળથી તીર્થંકરો થતા આવે છે. અને જેવી તીર્થંકર પ્રકૃતિ બંધાણી, ત્યારે એમ હતું કે બધાને આવું આત્મજ્ઞાન થાવ, બધાને મોક્ષની પ્રાપ્તિ એવો રાગ થયો હતો. પણ એ રાગ હતો, એ કાંઈ વસ્તુ હતી, વસ્તુ હોય તો એમ થઈ જાય બધું, પણ એવું કાંઈ પદાર્થનું પરિણામ છે નથી એમ છે. તીર્થંકરની પ્રકૃતિ છે ને, તો પ્રકૃતિનું પદ છે, એ કોઈ આત્માનું પદ છે એમ છે. એ પ્રકૃતિ બંધાય, પૂતગલની પ્રકૃતિ બંધાય, એટલો નાનો તું છો. જ્ઞાન જ અજ્ઞાન રૂપે પરિણમ્યું હતું, અજ્ઞાન કઈ જુદી વસ્તુ નહોતી, જ્ઞાન અજ્ઞાન પણ એ પરિણમ્યું હતું. એનું જ્ઞાન છે પોતાને ભૂલીને, જ્ઞાન માત્ર શુદ્ધ જીવ વસ્તુ છે એને ભૂલીને પોતે જ અજ્ઞાન રૂપે પરિણમ્યું હતું. માટે હવે જ્યાં તે જ્ઞાન રૂપે પરિણમ્યું એ દશાએ પલટો માર્યો, ત્યાં તે અજ્ઞાન કઈ જ ન રહ્યું. પહેલા અજ્ઞાન થી અનેક પ્રકારના કર્મ બાંધા છે, ને કે જ્ઞાન થયું એટલે તું છૂટો થઈ ગયો, બધાની સાથે હિસાબ ચૂકતે ભીન પડી ગયો ને. એ પૂર્વ કર્મ જેની જે કાંઈ થાય તે કર્મમાં થાય ને આત્મામાં થાય, કર્યું કઈ ન ભોગવવું પડે. અકર્તા થયો એ અભોગતા, સૈનિક મહારાજા 84,000 વર્ષનું આયુષ પડ્યું, નારકનું દુઃખ ભોગવવું પડશે. હવે આત્મામાં છે, નરકમાં છે, શારીરિક સમ્યક દ્રષ્ટિ છે. જ્યારથી એમણે એમ જોયું કે મારો આત્મા તો મારા સ્વરૂપમાં છે, પછી આત્મા નરકમાં છે એમ જોવામાં આવતું નથી. આત્મા આત્મામાં છે, આત્મા નરકમાં નથી, એવો અનુભવ એમને વર્તે છે. નરકમાં છું એવો અનુભવ વર્તો નથી, નરક પ્રત્યેના રાગદ્વેષમાં છું એવો અનુભવ પણ વર્તો નથી, આત્મામાં છું એવો અનુભવ વર્તે છે, અનુભવ વર્તે છે. હું કહેવાની વાત છે, ચાલો કહી દો એમ, ભલે નરક ન હોય પણ આમ કહી દો ને એમ છે. એ તો પ્રત્યક્ષ અનુભવની ચીજ છે, એમાં અનુભવ રસમાં બીજાનો સમાવેશ થતો નથી. નાની આત્મામાં છે, નરકમાં નથી ને, નરકમાં નથી. ઇન્દ્રપદ ને ખાલી ખમ જોવે છે. બીજાને જે ભીનું ભીનું લાગે, ઓહો કેવી દેવી સંપત્તિ છે, અસંખ્ય દેવોનો સ્વામી છે, એમ જોવે ને. એને હાથ પડે, અવાજ કરે, ત્યાં મોટા મોટા દેવો હાજરા, હજુ જી હજુ જી હજુ કરે, એને બધું ખાલી ખમ દેખાય છે. આમાં કાંઈ છે ક્યાંય, મારો આત્મા આમાં છે, મારો આત્મા નથી. એટલે માટે હવે જ્યાં તે જ્ઞાનરૂપ જ્ઞાનરૂપે પરિણમો, ત્યાં તે અજ્ઞાન કાંઈ જ ન રહ્યું, કાંઈ ન રહ્યું. એમ થોડુંક તો રહ્યું કે ન રહ્યું, શાસ્ત્રમાં આગમમાં ત્રણ ક્ષાય છે, એટલું સુખ દુઃખ ભોગવે છે, ભલે ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ હો. જ્ઞાન કરવાનો વિષય છે, જ્ઞાન કરવા માટે વાત કરવામાં આવે છે. પ્રધાનતા છે, જુદી જીત છે. ત્યાં એમ કહેવાય છે અનુભવની પ્રધાનતામાં કે જાણે કાંઈ નથી, એ કાંઈ છે જ નહીં. અજ્ઞાનના નિમિત્તે રાગ દ્વેષ ક્રિયાનું કરતા પણ, અજ્ઞાનના કારણે નિમિત્તે એટલે રાગ થાય દ્વેષ થાય, પરની ક્રિયાનું કરતા પણ, એના ફળનું ભોગતા પણ, હરખ અથવા શોક ઇત્યાદિ ભાવો થતા હતા, તે પણ વિલય થવા છતાં જાણે મને થતા નથી, હું કરતો નથી, મને થતા નથી, મારામાં થતા નથી, અને મારે એની સાથે કાંઈ લેવા દેવા નથી. પૂદગળના પરિણામ પૂદગળમાં થાય એના જ્ઞાનની અપેક્ષા પણ મને નથી. એનું જ્ઞાન થાય છે પણ એની અપેક્ષા મને નથી, કે મને એનું જ્ઞાન થાવ કે ન થાવ. તે વિલી પામ્યા, એકનું જ્ઞાન જ રહી ગયું એમ કે છે. એક જ્ઞાન જ રહી ગયું, બહુ સરસ ભાવાર્થ કાઢ્યો છે. એકનું જ્ઞાન જ રહી ગયું, બસ હું જ્ઞાનમય છું, એકાકાર જ્ઞાનમય છું. અને એકાકાર જ્ઞાનમય હોવાથી મારામાં તો જ્ઞાનમય ભાવો જ થઈ રહ્યા છે, બીજું કાંઈ થઈ થતું નથી, મારામાં થતું નથી એમ કે છે. એટલે કાંઈ ન રહ્યું બીજું, એકનું જ્ઞાન રહી ગયું. અનુભવ કે કાંઈ અનુભવ છે એમ કે છે, એમાં એકનું જ્ઞાન રહી ગયું ને બીજું કાંઈ છે, જાણે બીજું કાંઈ છે જ નહીં ને. પછી કોઈ પ્રશ્ન રહેતો, અસમાધાન રહેતો. માટે હવે આત્મા સ્વ પરના ત્રણકાવૃત્તિ ભાવોને જ્ઞાતા દ્રષ્ટા થઈને જાણ્યા દેખાય. સકળ વિમળ નિર્મળ કરો જ્ઞાન માં ત્રણેકા પ્રતિબિંબ થાવ તો થાવ, એમાં ક્યાં કરો કેમ કે એની નિર્મળતા થઈ ગઈ, પણ એને કાંઈ લેવા દેવા નથી.
જાણાતો અનુભૂતિ ફલમ ક્રિયા ફલમ
જોડાણ નથી, જૂના કર્મ ના ઉદયમાં જોડાણ નથી, પણ સ્વરૂપમાં પરિણામનું જોડાણ છે, તેથી એને નવું કર્મ બંધન થતું નથી. નવા કર્મ આવતા નથી અને કર્મ મટી ગયો, કર્મબંધન મટી ગયું એમ કહેવામાં આવે છે. અનાદિકાળથી બંધ થતો હતો તે મટી ગયો. ત્યારથી જે સમ્યકત્વની ઉત્પત્તિથી માંડીને પ્રથમ સમ્યક દર્શન થાય છે ત્યારથી આ પરિસ્થિતિ પલટાઈ જાય છે, દશા બદલાઈ જાય છે અને કર્મનો બંધ મટી ગયો. તે મળતા કાંઈ છે જ નહીં. તે મટ્યો ત્યારે એને કોઈ પછી ક્રિયાનું ફળ લાગુ પડતું એમ કે એની સર્વ ક્રિયા નિષ્ફળ છે. અલ્પ રાગ દ્વેષ થાય છે, નિષ્ફળ જાય છે, એનું સફળ પણ એને થતું. તે મટતા કાંઈ છે જ નહીં. અનાદિકાળનું અજ્ઞાન હતું એ જેમ સ્વપ્ન પૂરું થાય એમ એ જ્ઞાન પૂરું થઈ ગયું. જે હતું તે રહી ગયું, પોતે જેવો હતો તે તેવો ને તેવો રહી ગયો. પોતે ચિદાનંદ શુદ્ધ સ્વરૂપ છે, એ જેવો હતો એવો એની નજરમાં આવ્યો એવો રહી ગયો એમ કહેવામાં આવે. નવો રાગ દ્વેષની ઉત્પત્તિ બંધ થઈ મણી છે એમાં જાય પડે છે. લાલ કાળી ભીડી એ જાય જ્યાં દૂર થાય છે તો સ્ફટિક હતો તેવો રહી ગયો. સ્ફટિકમાં કઈ નવું કર્યું એમ નથી. જાય હતી તે બંધ થઈ, જાય પડતી બંધ થઈ તો સ્ફટિક જેવો હતો તેવો રહી ગયો એમ. જ્યાં મિથ્યાત્મ મટ્યું એ મટતા જાણે કઈ છે જ નહીં, જેવો આત્મા હતો એવો રહી ગયો. કેવું હતું એ ક્રિયાનું ફળ, કે જે ક્રિયાના કારણે આ આત્મ સ્વરૂપ અને આ સ્વર સ્વરૂપ એવું અનાદિકાળથી વિધાર્થપણે થયું એમ લીધું છે. દ્વૈતમ અવભૂતમ, અવભૂતમમાં થયું એમ લીધું છે. અનાદિકાળથી એવું ક્યાં એને થયું છે? એવું દ્વિધા પણ બે પણ થયું નથી. હિન્દીમાં એમ થયું છે એક માં સ્વ ને ઉપર બે ક્રિયા એમ દ્વિવિધાપણો હો,
દ્વિવિધાપણો હો, દ્વિવિધાપણો હો છે. એક બે બહુ જેવો શબ્દ દેખાય છે, દ્વિવિધાપણો અને બે નું એકનું પણ વળવા
નીકળે. દ્વિવિધાપણો હો
ત્યાં એવો અર્થ નીકળે બરાબર.
છોકર યુવામાંથી બે ને એક માં લીધા છે,
સંસ્કૃતમાંથી નીકળે છે, ગુજરાતી ને હિન્દીમાં નથી.
ઠીક છે, તો શબ્દ નો અર્થ બેસે કેવું છે તો જે ક્રિયાનું ફળ છે એમાં બે પદાર્થ ને એકત્વ પણ જીવ ને ભાષે છે.
બે પદાર્થ
પણ દ્વિવિધા પણ દ્વેષ નો અર્થ એમ કહે છે દ્વિવિધા પણ.
દ્વિવિધા પણ છે ને એ બહુ છે બધા,
કારણ કે એમાંથી આ ગુજરાતીમાં તો થયું
માં
એવું તો ભેદ જ્ઞાનમાં થાય
એમ, ભેદ જ્ઞાનમાં થાય.
પણ આત્મ સ્વરૂપ અને પર સ્વરૂપ એવું અનાદિકાળથી દ્વિવિધાપણો એટલે એક પણ એનું એક પણ બેનું એક પણ એને દ્વિવિધાપણો
બતાવ. દ્વૈત થયું એટલું શબ્દ મૂકી દીધું, દ્વૈત નું એક પણ થયું મૂકી દીધું.
આ મૂકી છે ભાઈ, દ્વૈત છે અહીંયા એક વચન માં છે. ગીતમ એક વચન છે ને, અજિત વચન છે
સંસ્કૃત.
હા, સંસ્કૃતમાં. એટલે શું થાય છે કે અદ્વૈત એટલે અભેદપણ અને દ્વૈત એટલે ભેદપણ, પણ એકમાં ને એકમાં, એમ એકમાં એકમાં બે કેવું હોય ત્યારે એને અદ્વૈત કહેવાય છે. ગુણ પર્યાયના અથવા દ્રવ પર્યાયના ભેદ એને દ્વૈત કહેવાય, પદાર્થ કાય એક રહે છે. સમજીને લીધું છે એમ જ રીતે સ્પષ્ટ દેખાય છે. જે ક્રિયાના ફળથી અશુદ્ધ પ્રવૃત્તિનું પરિણામ થયા, એનાથી અશુદ્ધ પ્રવૃત્તિની પરંપરા ચાલી. બે દ્રવ્યનું એકત્વ કર્યું એમાં અશુદ્ધિની પરંપરા ચાલી, અને એમ છતાં જીવ રાગાદિ પરિણામો કરતા છે તથા ભોગતા છે. પછી ક્રિયાકારકમાં સાપે કારક લે લેવા, મારામાં થાય છે, મારાથી થાય છે, મને થાય છે, હું કરનારો છું, મોગવનારો છું, મારું કાર્ય છે વગેરે ઇત્યાદિ જેટલા વિકલ્પો બીજા તેટલા ક્રિયાના ફળ કહી રહ્યું. વિકલ્પની ઢા જેટલી કોઈ બ્રહ્માની એ ક્રિયાનું ફળ છે. વળી ક્રિયાના ફળના કારણે શું થયું કે જે ક્રિયાના ફળના કારણે આઠકર્મોના ઉદયનો સ્વાદ ભોગવ્યો, એ તો અનુભૂતિ સમજાના છે. અનુભૂતિનો અર્થ આઠકર્મનો અનુભવ, આત્માનો અનુભવ નહીં. અનુભૂતિ એટલે આઠકર્મનો અનુભવ. આઠ કર્મના આઠે કર્મના ઉદયનો સ્વાદ એને ભોગવો. મારા કામ છે કે આઠે કર્મોના ઉદયથી જીવ અતિ પણ ક્રિયાના ફળના કારણે મૂળ માગનાર છે, મૂળ અજ્ઞાન છે. અજ્ઞાન અનેક પ્રકારના રાગ દોષ પરિણતિ છે અને એને લઈને અનેક પ્રકારનું દુઃખ છે. જેવું ક્યાંય ચાર બધી સંસારમાં એને કિંચિત માત્ર પણ સુખનો અનુભવ નથી. સુખ તો આત્મામાં છે, ક્યાંય સુખ છે નહીં. પરને અનુભવવા જાય છે ક્યાંક ક્યાંય સુખ મળે, કલ્પના કરે છે અને સુખ જોઈએ છીએ એટલે કલ્પના કરે છે, પણ ક્યાંય સુખ છે. વિજ્ઞાન ઘણો મગ્નમ છે ને, આમાં મૂળ સમયસામાં અસ્તુર છે. વિજ્ઞાન ઘણો ઉગમ, હવે જ્ઞાન ઘનના ઓઘમાં ગમ નથી. ઓઘનો ઓઘ જ અથડાય કરે છે અને બીજી જગ્યાએ કરે છે. ઓઘ જે સમય જ્ઞાન દશામાં પરની ક્રિયા આ સમયસારની વ્યાખ્યા કરવાની ક્રિયા પણ મારી નથી. એ શબ્દોની છે, શબ્દોની ક્રિયા શબ્દોએ કરેલી છે. એવા અર્થ સમયસારની વ્યાખ્યા કરવાના અભિમાનરૂપ કષાયના ત્યાગને સૂચવનારું કાવ્ય કહે છે. કઈ કર્યું હોય તો કહે છે કે મેં કર્યું. એવી વ્યાખ્યા કરવાની શબ્દમાં શક્તિ છે, એનામાં શક્તિ છે. શબ્દ જળ છે પણ તેથી કઈ જળ પરિણમતું નથી. તો કોઈ એમ કહે છે કે જળમાં પરિણમવાની કેમ ખબર પડે? તો એનો સવાલ છે. તો એમ શબ્દમાં પણ પદાર્થની જેવી છે એવી વ્યાખ્યા કરવાની શક્તિ હોવાથી એને શબ્દ ભ્રમ પણ કહેવામાં આવે છે. શબ્દ ભ્રમ કહેવાનું
કારણ
કઈ કયું છે? અનાજી નો બે પદાર્થ ની એકતાપણા નો ભ્રમ છે. એક પદાર્થ બીજા પદાર્થ નું કામ કરે અને જીવ અજીવ નું કામ કરે, કેમ કે અજીવ ને તો કઈ ખબર પડતી નથી. એ નાના બીનો ભ્રમ છે. એટલે ક્યાંક ને ક્યાંક એને વહેમ પીડાવી જ્યારે તો અસર કરે છે. એટલે દિગંબર સમાજમાં બોલતા કે બે એકતા એમ કહેનારનો આશય હોય કે બે પદાર્થને બે પણ કહેવાનો આશય હોય અને એ કયો આશય સચવાય તો વિતરાગતા થાય અને કયા આશયને પકડતા એમાંથી રાજદ્વેષની ઉત્પત્તિ થાય, એ તો કઈ વિચારવું જોઈએ કે નહીં? બે પદાર્થની એકતા, એક પદાર્થ બીજા પદાર્થને અસર કરે છે એવું લાગે છે, પ્રત્યક્ષ જણાય છે, એને કેમ ના પાડીએ? દ્રષ્ટિષ્ઠને કેમ માનવું? એમ દલીલ છે, દ્રષ્ટિષ્ઠને કેમ ના માનવું? જીવો અગ્નિથી પાણી ગરમ થયો, આ સીધી વાત છે. ન પૂરમ પાણી ગરમ થયું તો નાખો હાથ અંદર એટલે ખબર પડે. અડતો નથી ખબર પડે, સૂર્ય અડે છે કે નથી અડતો આત્માને એમ કે છે. ભાઈ તો રાગ છે એટલે એનું દુઃખ છે, સુવાયદાનું દુઃખ છે, શરીરનો રાગ છે એનું દુઃખ છે, બાકી તો અગસ્ત કુમાર ની ખોપરી શકે સેના ભારે રહ્યા. પાંચ પાંડવ ને દાદી નાખ્યા ને લોખંડ ના ઘણા પહેરેલા હતા, હાથે પગે બધા શેના આધારે ટીકા, એ ભિન્નતા ના આધારે ટીકા, વિવેકપણા ના આધારે ટીકા, વિતરાગતા શેના આધારે થઈ. અને એક બાજુ થી પર પદાર્થ ના ત્યાગ ની હિમાયત કરવી છે, બીજી બાજુ થી પર પદાર્થ ની એકત્રતા માં રાખવું છે, બે વાત ને મેળ છે. ભેદ વિજ્ઞાન તો દિગંબર સાહિત્યમાં પ્રસિદ્ધ વાત છે, ભેદ વિજ્ઞાન ની વાત દિગંબર સાહિત્યમાં પ્રસિદ્ધ છે, એવી તો બીજે ક્યાંય છે જ નહીં. તો ભેદ વિજ્ઞાન નો અર્થ શું? બે પદાર્થ નું એક શું, બે પદાર્થ નું ભેદ કરવું છે, કોને ભેદ વિજ્ઞાન કહેવું? આખા ભેદ વિજ્ઞાન ઉપર તો પાણી ફરી વળે છે, પંડિતા ક્યાં નહીં યાદ થઈ. પણ એક સામાન્ય વિચાર એમાં નથી, વાદ વિવાદ કરવા સિવાય એની અંદર પ્રશક્તિ સંસ્કૃતિ કે વસ્તુ તત્વ વસ્તુ તત્વ વ્યાખ્યા કુકરી એમ સમય છે શબ્દ છે સ્વરૂપ ગુપ્ત છે ને કંઈ રસ્તિ કર્તવ્ય જેવો અમૃત ચંદ્ર સુરે શ્લોકાર પોતાની શક્તિથી જેમણે વસ્તુનું તત્વ સારી રીતે કહ્યું છે, યથાર્થ સ્વરૂપ કહ્યું છે, એવા શબ્દોએ એ તો વાત નથી છે, સ્વશક્તિ આ શબ્દોની સ્વશક્તિ છે. પોતાની શક્તિથી જેમણે વસ્તુનું તત્વ વસ્તુનું યથાર્થ સ્વરૂપ સારી રીતે કહ્યું છે, એવા જે શબ્દો શબ્દો કે જેને પોતાની શક્તિ છે વસ્તુના સ્વરૂપને યથાર્થ કહેવાની પોતાની શક્તિ શબ્દોને છે, આત્માની એ કહેવાની શક્તિ નથી એમ એમ આવી જાય છે અનર્પિતપણે. આત્મા કહી શકતો નથી, અનર્પિતપણે આપોઆપ આવી જાય છે. એને મથાળું જોઈ લીધું છે કે જ્ઞાન દશામાં પરની ક્રિયા પોતાની ભાસતી નથી. અજ્ઞાન દશામાં એમ લાગે છે કે હું બોલું છું, જ્ઞાન દશામાં હું બોલું છું એમ જ્ઞાનમાં જ ભાસતો નથી. સ્વભાવ એવો એ કસાયનો સ્વભાવ છે, આત્માનો નથી. એવી વાત છે. આ સમયની વ્યાખ્યા એટલે આત્મવસ્તુનું વ્યાખ્યાન અથવા સમય પ્રાપ્ત શાસ્ત્રની ટીકા કરી છે, શબ્દોએ આ સમયની વ્યાખ્યા કરી છે. સ્વરૂપગુપ્ત એવા જે અમૃતચંદ્ર પુરી ઓ મૂર્તિ જ્ઞાન માત્ર જે સ્વરૂપ છે એમાં ગુપ્ત છે. અમૃતચંદ્ર પુરી તો પોતાના સ્વરૂપમાં લીન છે એમ કે છે. વિકલ્પ પૂછો છે લખવાનો, નમઃ સમય સારાય, ત્યારે કે છે કે હું તો સ્વરૂપ ગુપ્ત છું, હું વિકલ્પમાં છું. શબ્દ એ જળ, શબ્દની રચના જળ અને વિકલ્પની રચના પણ જળ, એ અમૃતચંદ્ર પુરીની રચના નથી. જો વિકલ્પની રચના મારી નથી તો પછી શબ્દની રચના વિકલ્પ નિમિત્તક થયેલો છે ને, એ પણ શબ્દ તો વિકલ્પ નિમિત્તક છે, જ્ઞાન નિમિત્તક શબ્દ છે. જેમ શબ્દની ક્રિયા પોતાની ભાસતી નથી એમ વિકલ્પની ક્રિયા પણ પોતાની ભાસતી નથી. બહુ સ્વરૂપ ગુપ્ત એમ લીધું છે, હું મારા સ્વરૂપમાં ગુપ્ત થઈ ગયો છું, ગુમ થઈ ગયો છું, અરે છઠ્ઠામાં પણ ગુપ્ત છે, એ થોડો જે થોડો અહીંયા નથી ગણતા, બુદ્ધિપૂર્વક ને ગણતા નથી. સ્વરૂપ ગુપ્ત માં હું છું, પણ બુદ્ધિપૂર્વક વિકલ્પ આવે છે એમાં હું છું નહીં. સપ્તમું લેવાની વાત નથી, છઠ્ઠું આ કે છે ત્યારે પણ ગુપ્ત થશે. હા, લખે છે ત્યારે છઠ્ઠું છે, અને ત્યારે પણ એમ કે છે કે હું તો સ્વરૂપ ગુપ્ત છું, હું કઈ વિકલ્પ માં છું. એ તો શબ્દ ની ક્રિયા પોતાને ભાસતી નથી એમ નથી, વિકલ્પ ની ક્રિયા પણ એને પોતાને ભાસતી નથી. એ તો પ્રત્યક્ષ જળનું જ પરિણમન છે, એ તો જળ પદાર્થ નું પરિણમન છે. પણ વિકલ્પ એ સિદ્ધિકાર હોવા છતાં એનો સ્વભાવ જળ હોવાથી સ્વભાવે જળ છે, તેથી મારું પરિણમન કેમ કે હું ચેતન છું. ચેતન માંથી તો ચેતન પર્યાય નીકળે, ચેતન માંથી જળ પર્યાય નીકળે
નહીં.
વિકલ્પ ની પર્યાય નીકળી એ મારા પરિપૂર્ણ એકાકાર ચેતન સ્વરૂપ માંથી કેમ નીકળી શકે, જ્યાં એ હતી નહીં ત્યાંથી એનો નીકળવાનો પ્રશ્ન રહેતો. જાણવામાં જો છૂટા પડવાનું ન હોય તો એને રાગ ને રાગ તરીકે જાણ્યો નથી. રાગ ને જાણતા રાગ થી છૂટું ન પડાય તો એને રાગ ને ખરેખર જાણ્યો નથી. એને રાગ સંબંધી નું અજ્ઞાન વર્તે છે. જાણવું જ્ઞાન ના એકત્વ પૂર્વક થાય ત્યારે જ એને જાણ્યું કહેવામાં આવે છે. બાકી રાગ ને જાણવું, પરદ્રવ ને જાણવું, એ તો ચોખ્ખું અજ્ઞાન છે. એમાં તો જ્ઞાન જ રહેતો નથી. એ તો બહુ આગળ વિશે ઘણો રીતે છે સમયસારમાં. એ તો હું ધર્માસ્તી કાંઈને જાણું છું, ધર્મ જો ને શું ગાથા બહુ આપણે વિસ્તાર કર્યો હતો બે વખત નાસ્તી. આ આત્મા ગાથા છન્નું ગાથામાં 175 પાને ટીકા પૂરી થાય છે. કેવી રીતે આત્મા પણ અજ્ઞાન ને લીધે જ્ઞેયક રૂપ પરને અને પોતાને એ કરતો થકો, જયારે હું પરને જાણું છું ત્યારે એને જ્ઞેયક શંકર દોષ આવે છે, આવી જ જાય છે. ત્યારે હું પરદ્રવ છું એમ એને અભ્યાસ થાય, પરને જાણું છું એમાં હું પરપણે છું એવું એને અભ્યાસ થઈ જાય. મનના વિષય રૂપ કરવામાં આવેલા છે દ્રવ ધર્મ અધર્મ આકાશ અને કાળ અને અન્ય જીવ વડે, કેમ કે સ્વજીવ એના મનના મનનો વિષય થતો નથી, તો અતિન્દ્રિયનો વિષય છે. મનના જ્ઞાનનો એ વિષય છે નહીં. એ તો આચાર્યજીએ એમ કીધું કે આ છ દ્રવ્યનું વર્ણન તો વિતરાગી શાસ્ત્ર માં જ આવે છે, બીજું તો છે નહીં. એટલે છ દ્રવ જે છે એ છ દ્રવ નો પઠન કરનારો જીવ છે, અને એ મન દ્વારા છ દ્રવ ના સ્વરૂપ ને જાણે છે કે જીવ આવો ત્યારે અન્ય જીવ એના જ્ઞાન માં આવે છે. પોતાનો જીવ મન દ્વારા એને આવતો એ રીતે પૂતગોળ એટલે ધર્મ અધર્મ એમ જયારે મન દ્વારા વિષય કરે છે છદ્રવને, ત્યારે એને જ્ઞેયજ્ઞાયક શંકર નામનો દોષ થાય છે. કેમ કે હું એને જાણું છું એવો એને ભાવ રહે છે. ઉદ્ગવન અન્ય જીવ વડે શુદ્ધ ચેતન ધાતુ રોકાઈ ગઈ છે ત્યાં. અન્ય જીવ વડે પોતાની શુદ્ધ ચેતન ધાતુ રોકાયેલી હોવાથી એને જાણવું એમ. ઇન્દ્રિયોના વિષયરૂપ કરવામાં આવેલા રૂપી પદાર્થો વડે બધા રૂપી છે, જ્ઞાની અરૂપી ને રૂપી બધા એને રૂપી એના મનમાં રૂપી છે, કેમ કે એનો તો વિકલ્પ છે ને એ રૂપી છે. કેવળ જ્ઞાન એનું ઢંકાયેલું હોવાથી, એમાં તો આખું કેવળ જ્ઞાન એનું ઢંકાઈ જતું હોવાથી, અને મૃતક કલોવર એ મળદાને મળદા દ્વારા મળદાને પકડે છે, પરમામૃત વિજ્ઞાન ઘન મૂર્છિત થયો હોવાથી, જેમ દેહમાં મૂર્છિત થાય છે, રૂપમાં મૂર્છિત થાય છે ને, એમ મૃતક કલોવર વડે મૂર્છિત થયો હોવાથી, એ બધું શબ્દ છે અથવા પર્ગની છે એને હું જાણું છું, એ મૃતક કલોવરમાં મૂર્છિત થયો એમાં ક્યાંય આત્મા નથી. અમૃતરૂપ વિજ્ઞાન પોતે મૂર્છિત થયો હોવાથી અનેક પ્રકારના ભાવનો કરતા પ્રતિભા છે, એને ક્રિયાપણ કરતાપણ અથવા કરોતી ક્રિયા એને ઉત્પન્ન થયા વિના કર્તૃત્વ એને થઈ જાય છે. અમૃતચંદ્ર સુધીને કાંઈ જ કર્તવ્ય નથી, પોતાને જ્ઞાનમાં વિકલ્પનું અને શબ્દનું કાંઈ હું કરું છું એમ ભાસું ભાસતું જ નથી. મારા પરિણામમાં તો જ્ઞાન માત્ર સ્વરૂપમાં જ્ઞાન થઈ રહ્યું છે, બીજું કાંઈ થઈ રહ્યું છે મારામાં એવું પ્રત્યક્ષ ભાસું એ જ્ઞાનના એકત્વનો એ અનુભવ છે. ભાવા શબ્દો છે તે તો સુદ્ધળ છે, તેઓ પુરુષના એટલે આત્માના નિમિત્તથી વર્ણ પદ વાક્ય રૂપે વર્ણમે છે, એમાં આત્મા નિમિત્ત છે. તેથી તેમનામાં વસ્તુના સ્વરૂપને કહેવાની શક્તિ સ્વયં છે. નિમિત્ત હોય તો એ શક્તિ આવે એમ છે, ને એ શક્તિ તો એનામાં સ્વયમેવ છે. બાકી નિમિત્ત નિમિત્ત સંબંધો છે દ્રવ્યમાં અનાદિ અનંત રહેલો છે. એ કાંઈ નવો જન્મ આવવો પડે છે, કરવો પડે છે તો થાય છે એમ પણ છે, એ તો અનાદિ અનંત છે. ધવળમાં તો એને નિમિત્ત નૈમિત સંબંધને પારિણામિક ભાવે જગતમાં રહેલો છે એમ કહ્યું છે. નિમિત્ત નિમિત્ત સંબંધ વિશ્વમાં પારિણામિક ભાવે રહેલો છે. તેથી વસ્તુના સ્વરૂપને કહેવાની શક્તિ શબ્દોમાં તો સ્વયમેવ છે, કારણ કે શબ્દનો અને અર્થનો વાચ્યવાચક સંબંધ છે. શબ્દનો અને અર્થનો વાચ્યવાચક નિમિત્ત નિમિત્ત સંબંધ છે. આ રીતે દ્રવ સ્વરૂપની રચના શબ્દો કરી છે એ વાત યથાર્થ છે. દ્રવ સ્વરૂપની રચના છે, શાસ્ત્રની રચના છે, એ તો શબ્દો દ્વારા કરેલી છે એ યથાર્થ છે. આત્માએ કરી છે એ વાત યથાર્થ છે. શબ્દો દ્વારા જ થઈ છે, ખરેખર નિશ્ચય છે એમ છે. આત્માએ કરી છે એ તો વ્યવહારની કથની છે, બોલણી છે, વસ્તુ સ્થિતિ છે, નિમિત્તનો ઉપચાર કરવામાં આવ્યો છે. આત્મા તો અમૂર્તિક છે, અમૂર્તિક મૂર્તિકને કેવી રીતે કરે, અને જેમાં જે વ્યાપતું નથી એને તે કેવી રીતે કરે, જે શબ્દમાં આત્મા વ્યાપતો એને તે કેવી રીતે કરે, એને કરી શકે મૂળ સિદ્ધાંત છે. જ્યાં વ્યાપક ભાવનો અભાવ છે ત્યાં કરતા કર્મ સંબંધ કોઈ રીતે સંભવી શકે. આત્મા તો અમૂર્તિક છે, જ્ઞાન સ્વરૂપ છે, તેથી તે મૂર્તિ ઉદ્ગળની રચના કેમ કરી શકે, એ તો કોઈ રીતે કરી શકે. જે પોતે જ્ઞાન સ્વરૂપ છે એ શબ્દની જે જળ છે એની રચના કેવી રીતે કરશે, એ તો કેવી રીતે સંભવ છો. માટે જ આચાર્યજીએ કહ્યું છે કે આ સમય પ્રાભૃતિની ટીકા શબ્દોએ કરી છે, હું તો સ્વરૂપમાં હું મારા સ્વરૂપમાં લીન મારા સ્વરૂપની બહાર હું ક્યારે જઈ અને શબ્દની રચના કરું એ તો બની બની થાય નહીં ક્યારે બની શકે હું એ તો બની શકે હું ચેતન છું અનાદિ અનંત શાશ્વત ચેતન છું જળ કેવી રીતે થાય શબ્દને કરવા જાઉં તો જળ થાઉં પણ જળ તો થઈ શકું એમ મારા પરિણામમાં બીજો ભાવ મારા અનુભવ ગુજર વિકલ્પ છે જેટલો એ હું છું એમ તો અનુભવ ગુજર થતો નથી એ તો ભિન્ન જ પ્રતિભાષે છે પછી હું કરું છું એ વાત હજી હું વિકલ્પમાં વ્યાપતો નથી ખરેખર તો એમ છું જેમ શબ્દ પૂજગળમાં હું વ્યાપતો નથી વિકલ્પમાં પણ હું વ્યાપતો નથી વ્યાપ વ્યાપક પણ વિકલ્પમાં મારું નથી પણ મારા સ્વરૂપમાં મારો વ્યાપ વ્યાપક પણ
આજુ જેને મુખ્યપણે ઇષ્ટ રૂપ માને છે તે પણ અનિષ્ટ જોવામાં આવે છે જેમ એ દાખલો આપે છે શરીર ઇષ્ટ છે શરીરની એટલી સંભાળ રાખે છે એટલી લાળ પંપા કરે છે પણ રોગાદી સ્વસ્થતા અનિષ્ટ થઈ જાય છે શરીર હડે તો કભી કાપી નાખો પણ આ પેલા જુદી નથી તથા પુત્રાદિક ઈષ્ટ છે દીકરો છે પોતાનો દીકરો છે એને સારો માને છે પણ સામો થાય ત્યારે કારણ મળતા અનિષ્ટ થતા જોઈએ જીવના પરિણામનું કોઈ ઠેકાણું નથી ઇત્યાદિ અન્ય પણ જાણવું એ વગેરે અનેક પ્રકારે માં જીવના પરિણામમાં ઇષ્ટ અનિષ્ટની કલ્પના જૂઠી થાય છે એ પહેલા લીધું ને કે પોતાનો સ્વભાવ તો જ્ઞાતાદ્રષ્ટા જ્ઞાતાદ્રષ્ટા સ્વભાવ છે અને જ્ઞાતાદ્રષ્ટા ન રહે તો એને મિથ્યાચારિત્ર કસાય ઉત્પન્ન થયા વગેરે તો જે દુઃખદાયક છે મળી મુખ્યપણે આજે જેને અનિષ્ટ માને છે ત્યારે ઈષ્ટની વાત લીધી જોઈએ ઉલટું જોઈએ છે મુખ્યપણે આ જીવ જેને અનિષ્ટ માને છે તેને પણ ઈષ્ટ થતું જોઈએ છીએ એને પણ સારું માનવામાં ક્યારે કલ્પનામાં આવે છે જેમ કોઈની ગાળ અનિષ્ટ લાગે છે પણ તે શાસ્ત્રમાં ઈષ્ટ લાગે છે પંડિતજીએ અથવા એ ગાળ સાંભળીને ખુશી થાય છે આમ તો ગાળજી તો ક્રોધ કરે એના પર ગુસ્સો કરે પણ સાસરા પક્ષમાં જાય અને તે કોઈ ખુશી થાય ગાળજીને ખુશી થાય છે એને ત્યાં કલ્પના એમ થાય છે કે આ બરાબર છે આ ખુશી થવાની વાત છે ઇત્યાદિ સમજવું એ પ્રમાણે પદાર્થોમાં તો ઈષ્ટ અનિષ્ટ પણ છે ખરેખર કોઈ પદાર્થમાં એક કનિષ્ઠ હોય, જો પદાર્થોમાં એક કનિષ્ઠ હોય તો જે પદાર્થ ઈષ્ટ હોય તે સર્વને ઈષ્ટ જ થાય. જો ખરેખર પદાર્થ ઈષ્ટ હોય તો બધા માટે સારો પદાર્થ સારો જ ગણાવો જોઈએ, પણ બધા માટે નથી થતો ને એના ને એના માટે પણ બધા કાળે સારો રહેતો નથી. માત્ર આજીવ અને અનિષ્ટ હોય, જે પદાર્થ અનિષ્ટ હોય તો સર્વને અનિષ્ટ જ થવો જોઈએ, પણ એમ તો થતું. માત્ર આ જીવ પોતે જ કલ્પના કરી તેને ઈષ્ટ અનિષ્ટ માને, જેથી કલ્પના કરે છે ઈષ્ટ અનિષ્ટની કલ્પના કરે છે અને એ જ એનો સંસાર છે. ઈષ્ટ અનિષ્ટની કલ્પના એની ગૂંચવણમાંથી ક્યારેય બહાર નીકળી શકતો નથી. કરોડો જાળમાં ઘૂંચાય છે ને, ઈષ્ટ અનિષ્ટની કલ્પનાની જાળમાં ઘૂંચાય છે.